જરાસંઘે તરત જ મંત્રીઓને બોલાવીને આજ્ઞા આપી, અત્યારે ને અત્યારે જ નગર બહાર જાઓ, અમારા આ દ્રંદ યુદ્ધ માટે સુંદર સ્થળનું આયોજન કરો. આવતીકાલે હું અને પાંડુ પુત્ર ભીમસેન દ્રંદ યુદ્ધમાં ઉતરવાના છીએ. અમારું આ દ્રંદ યુદ્ધ નગરજનો પણ સુખપૂર્વક જોઈ શકે એવી વ્યવસ્થા કરાવજો. અને હા, બીજું, નગરમાં આ બાબતનો ઢંઢેરો પણ પીટાવી દેજો. જરાસંઘની આજ્ઞાનું તરત જ પાલન કરવામાં આવ્યું. નગર બહારના એક વિશાળ મેદાનમાં દ્રંદ યુદ્ધ માટે સુંદર સ્થળ બનાવ્યું. આસપાસના નગરજનોને બેસવાની વ્યવસ્થા કરી. સમય થતાં હજારો નગરજનો દ્રંદ યુદ્ધ જોવા પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. સમય થતાં ભગવાન શ્રી કૃષ્ણ, ચંદ્ર, ભીમ અને અર્જુન રથમાં બેસીને યુદ્ધ સ્થળ પર આવ્યા. ભગવાન કૃષ્ણએ ફરીને યુદ્ધ સ્થળનું નિરીક્ષણ કર્યું. જરાસંઘ પણ આવી પહોંચ્યા. પુરોહિતે આવીને આશીર્વાદ આપ્યા. મૂર્છા દૂર કરનારા ઔષધિઓ શૃંગારી જરાસંઘે બાજુમાં પડેલી બે ગદાઓ લઈ ભીમસેન પાસે મૂકી અને કહ્યું, આ બેમાંથી આપને જે પસંદ પડે તે એક આપ લ્યો, બીજી હું લઈશ. નહીં નહીં રાજન, મને આપના પર વિશ્વાસ છે, આપની ઈચ્છામાં આવે એ ગદા આપો. બંને સરખી જ ગદાઓ છે, લ્યો આ ગદા આપ રાખો, આ ગદા હું રાખું છું. એમ કહી જરાસંઘે એક ગદા ભીમસેનને આપી. બહુમૂલ્ય વસ્ત્રો ઉતારી યુદ્ધ માટે બંને તૈયાર થઈ ગયા. યુદ્ધમાં ઉતરતા પહેલાં ભીમસેન ભગવાન શ્રી કૃષ્ણને મળી આવ્યો. એમને વંદન કરી આશીષ મેળવી યુદ્ધ સ્તર પર આવ્યા. બંનેએ પ્રથમ પોતાનો હાથ મિલાવ્યો, અખાડાની માટી શરીર પર લગાવી બંને બથમ બથા કરવા લાગ્યા. બંનેના હૃદયમાં અનેરો ઉત્સાહ ઉછારા મારી રહ્યો હતો. પ્રતિપરે બંને જણા તરહે તરહેના દાવ અજમાવતા હતા. અવનવા દાવ જોઈને દર્શકો આનંદની કિકિયારીઓ કરતા હતા. જોત જોતામાં તો સાંજ ઢળી. હાથ મિલાવીને બંને જુદા પડ્યા. આખી રાત બંને મિત્ર ભાવે ગારી. બીજા દિવસે ફરી દ્રંદ્ર યુદ્ધ ચાલુ થયું. આજનું યુદ્ધ ગઈકાલના યુદ્ધ કરતાં વધુ ભયંકર હતું. પ્રતિદ્વંદ્રીને પરાસ્ત કરવા બંનેએ તરહે તરહના દાવ અજમાવ્યા. જરાસંઘ ભીમસેનને દાવ પેચમાં લેવા પ્રયત્ન કરતો અને ભીમસેન જરાસંઘને પણ બંને એકબીજાથી ગાંજ્યા જાય એમ ન હતા. એકબીજાની ગદાઓ એકબીજા સાથે ટકરાતા મેઘધ્વની જેવો અવાજ થતો અને દર્શકોના કારજા કંપી જતા. પછી તો ખરાખરીના ખેલ મંડાયા. વ્રજ્ર સમાન ગદાઓ એવો પ્રહાર કરતા કે સામાના અંગના ફૂરચે ફૂરચા ઉડી જાય. પણ આ પ્રહાર એવી સિફતથી ચૂકવી દેતા કે જોનારા છત થઈ જાય. અને કદાચ એ પ્રહાર શરીર પર થઈ જાય તોય બંને યોદ્ધામાંથી કોઈને કંઈ ઈજા થતી નહીં, કારણ કે બંનેના શરીર જ વ્રજ્ર જેવા હતા. આમ એક બે દિવસ નહીં, પૂરા 27 દિવસ યુદ્ધ ચાલ્યું. ભીમસેન પણ લડીને કંટાળ્યો. એક દિવસ રાતે ભીમસેને કહ્યું, માધવ, મને એમ લાગે છે કે આ જરાસંઘ જીતાશે નહીં, લડતા હું તો કંટાળ્યો છું. જેટલા દાવ અજમાવું છું એ બધા જ એ નિષ્ફળ બનાવે છે. હકતારીની એમ તો ખાઈ બગાડ્યું. ખાવા બેસે છે ત્યારે તો 50 મણનું ખાઈ જાય છે, અત્યારે લડતા તને કંટારો કેમ આવે છે? આમ કંટારે કંઈ ચાલશે? વાસુદેવ, એ તો તમે ઊભા જોયા કરો છો, એટલે એની જોડે લડી જુઓ તો ખબર પડે એનામાં કેટલું બળ છે. મને તો એમ લાગે છે કે એનામાં બળની કોઈ સીમા જ નથી. આ જમ જેવો જરાસંઘ મરાશે કેવી રીતે? ભીમ, આ જરાસંઘ બળથી નહીં મરાય, એને મારવા કર વાપરવી પડશે. અને તું જ્યારે લડવા જાય છે ત્યારે બસ ગાંડો થઈને લડ્યા જ કરે છે. વચ્ચે વચ્ચે મારી સામે જોતો હોય તો તને કંઈ નવા દાવપેચનો ઈશારો કરું, પણ તને જોવાની ફુરસદ જ ક્યાં છે? આજે વાત નીકળી છે એટલે કહું છું, આ જરાસંઘ એમ નહીં મરે, એની ઉત્પત્તિની કથા સાંભળ્યા પછી તને સમજાશે. આ જરાસંઘના પિતા બૃહદ્રથ ધાર્મિક પુરુષ હતા. એને 2 રાણીઓ, પણ સંતાન મળે નહીં. બિચારાએ પથ્થર એટલા દેવ કર્યા, પણ સંતાન થયું નહીં. આમને આમ એ ગરડા થયા. એવામાં મહર્ષિ કક્ષીવાન ગૌતમના પુત્ર પરમ તપસ્વી ચંડ કૌશિક મુનિ એમના નગરમાં આવ્યા. બૃહદ્રથે એમની સેવા કરી. મુનિએ વર માંગવા કહ્યું એટલે રાજાએ પુત્ર માંગ્યો. એ જ વખતે આંબા પરથી એક કેરી એમના ખોરામાં પડી અને મુનિએ એ લઈને રાજાને આપતા કહ્યું, લો આ રાણીને ખવડાવજો, પુત્ર થશે. રાજાએ એ કેરી પોતાની રાણીઓને આપી. રાણીઓએ તેના 2 ભાગ કરી અડધી અડધી કેરી ખાધી. મુનિના વચન પ્રમાણે બંને પુત્રને જન્મ આપ્યો, પણ બંનેનું શરીર અડધું અડધું હતું. હવે થાય શું? બધા મૂંઝાયા. પુત્ર મળ્યો પણ 2 ફાટ્યા રૂપે. હવે બૃહદ્રથના ઘરમાં જરા નામની એક રાક્ષસી દાસી તરીકે કામ કરે. એણે આ 2 ફાટ્યા સાંધી આપ્યા એટલે એ બાળક સજીવન થયો. જરા નામની દાસીએ એને સાંધી આપ્યો એટલે એનું નામ પડ્યું જરાસંઘ. એનું શરીર વજ્ર જેવું છે, પણ જ્યાં સાંધો થયો છે એ જગ્યાએ એ કાચો છે. એને વટમાંથી ચીરે તો જ એ મરે, બાકી બીજો કોઈ ઉપાય નથી. આમ વાતો કરતાં કરતાં ત્રણેય નિંદ્રા આધીન થઈ ગયા. બીજા દિવસે રોજના ક્રમ પ્રમાણે ધ્રંદ્રયુદ્ધ શરૂ થયું. આજે તો ભીમસેન વારંવાર ભગવાન શ્રીકૃષ્ણ સામે જોતો. ભગવાને વૃક્ષની 2 પાંખિયારી એક ડારી લીધી અને એના 2 પાંખિયા ઝાલી ચીરી નાખી, બંનેને સામસામી દિશામાં નાખી દીધા. ભીમસેનને સંકેત મળી ગયો. ચપળતાથી એક એવો દાવ લીધો કે જરાસંઘ ગલોટિયું ખાઈને નીચે ગભડ્યો અને બીજી પરે ભીમસેને એક પગ વડે એનો પગ દબાવ્યો અને બંને હાથે બીજો પગ પકડી હાથી જેમ વૃક્ષની ડારી ચીરી નાખે એમ જરાસંઘને ઊભો ને ઊભો ચીરી નાખ્યો અને એના બંને ફાળિયા વિરુદ્ધ દિશામાં નાખી દીધા. ચારે તરફ હાહાકાર થઈ ગયો. ભગવાન શ્રીકૃષ્ણે ભીમસેનને શાબાશી આપી. એવામાં જરાસંઘનો પુત્ર સહદેવ રડતો રડતો ત્યાં આવ્યો અને ભગવાન શ્રીકૃષ્ણને ચરણે પડ્યો. એને સાંત્વન આપતા શ્રીકૃષ્ણે કહ્યું, સહદેવ એમાં શોક કરવા જેવું નથી. સૌના શ્રેય માટે ભીમે તારા પિતાને માર્યા છે, તારી સાથે કોઈ વેર છે નહીં. તું તારે નિશ્ચિંત રહેજે, અમે તારી સર્વે પ્રકારે રક્ષા કરીશું. આ રડવા કરવાનું છોડી મગના રાજસિંહાસન પર તારો રાજ્ય અભિષેક કરાવ, પછી તારા પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કર. સહદેવ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાર પછી ભગવાને બંદી રાજાઓને મુક્ત કરાવ્યા. મુક્ત થયેલા રાજાઓએ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રની અનેક પ્રકારે સ્તુતિ કરી. ત્યારબાદ સૌને સ્નાન કરાવી સુંદર વસ્ત્ર આભૂષણો આપી સૌનો સત્કાર કર્યો અને ઉત્તમ ભોજન જમાડી રાજાને યોગ્ય જા જાતના ભોગો ભોગવાવી શણગારેલા રથોમાં બેસાડી સૌના દેશમાં સૌને વિદાય કર્યા. ભગવાન શ્રીકૃષ્ણએ આ રીતે ભીમસેન દ્વારા જરાસંઘનો નાશ કરાવી ભીમસેન તથા અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ ભણી પ્રયાણ કર્યું.